પ્રભુનું વચન સાંભળીએ. લુકની લખેલી સુવાર્તા તેનો 24મો અધ્યાય, ગોસ્પલ એકોર્ડિંગ ટુ લુક 24 ચેપ્ટર બિગનિંગ વર્સ 44 ટુ 49. 44 આપણે વાંચીએ અને સાંભળીએ. લુક 24 અને 44. તેણે તેઓને કહ્યું કે હું તમારી સાથે હતો ત્યારે મેં એ વાતો તમને કહી હતી કે મૂસાના નિયમશાસ્ત્રમાં તથા પ્રબોધકોના પુસ્તકોમાં તથા ગીતશાસ્ત્રમાં મારા સંબંધી જે લખેલું છે તે બધું પૂરું થવું જોઈએ. ત્યારે ધર્મલેખો સમજવા સારું તેણે તેઓના મન ખોલ્યા. તેણે તેઓને કહ્યું કે એમ લખેલું છે કે ખ્રિસ્તે દુઃખ સહન કરવું અને ત્રીજે દહાડે મોયેલામાંથી પાછા ઉઠવું જોઈએ અને યરૂશાલેમથી માંડીને સઘળી પ્રજાઓને તેના નામમાં પસ્તાવો તથા પાપ નિવારણ પ્રગટ કરાવવા જોઈએ. એ વાતના સાક્ષીઓ તમે છો. હું મારા બાપનું વચન તમારા પર મોકલું છું, પણ તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. તમે ઉપરથી પરાક્રમે વેષ્ટિત થાઓ ત્યાં સુધી શહેરમાં રહેજો. આપણે જાણીએ છીએ કે પવિત્ર આત્મા 50માનો દિવસ છે. અઘરો વિષય છે, કારણ કે ઘણા બધા લોકો આની ઉપર ઘણા બધા વિચારો પ્રદર્શિત કરે છે. પરંતુ પવિત્ર આત્મા, ગોડ ધ ફાધર, ગોડ ધ સન એન્ડ ગોડ ધ હોલી સ્પિરિટ, ટ્રાયુન ગોડ, પવિત્ર ત્રિએક ઈશ્વર, એ બાઇબલમાં કોઈ જગ્યાએ લખવામાં આવ્યો નથી. But Trinity is involved. He was involved in creation. He was involved in salvation. And He was and He is and He is involved in missions. માટે પવિત્ર આત્માને આપણે જુદો કરી શકીએ નહીં. યહોવા વિટનેસ વાળા કહે છે કે તો સક્રિય બળ છે ઈશ્વરનું. નાઉ આ ટ્રાયુન ગોડ જેમ આપણે માનીએ છીએ, અને એ તમે લાસ્ટ ટાઈમ આપણે અભ્યાસ કરતા હતા પિતરના પત્રમાં, એની પહેલી જ કલમમાં એની સાબિતી આપેલી છે કે દેવ બાપના પૂર્વ જ્ઞાન પ્રમાણે, ફોર નોલેજ ઓફ ગોડ ધ ફાધર, આત્માના પવિત્રીકરણથી, સેન્ટિફાઈંગ વર્ક ઓફ ધ હોલી સ્પિરિટ, અને ઈસુ ખ્રિસ્તના રક્તથી છંટાવા સારો, ધ સ્પ્રિંકલિંગ બાય હિઝ બ્લડ, હિઝ પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તમાં. સો ટ્રિનિટીમાંથી આપણે પવિત્ર આત્માને કદી જુદો કરી શકીએ નહીં. અને આજ આ સમયમાં ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રભુના સેવકો એ આ ટીચિંગ આપે છે કે પવિત્ર આત્માને અલગ કરી નાખે છે. એ ખોટું શિક્ષણ છે. પવિત્ર આત્માથી ભરપૂર થયા પહેલાં આપણે એ જાણવું જોઈએ. અને દરેક વિશ્વાસી જે ખ્રિસ્તનો સ્વીકાર કરે છે, ફ્રોમ ધેટ મોમેન્ટ પવિત્ર આત્મા તેના જીવનમાં પ્રવેશ કરે છે, અને ત્યાર પછી પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ જતા સુધી પવિત્ર આત્મા તમારામાં અને મારામાં કાર્ય કરે છે પ્રોગ્રેસિવ. અને આપણને એક દિવસ એવો આવશે કે આપણે ત્યારે સંપૂર્ણતાની પાયરીએ પહોંચીશું. પણ એ બાબત જરૂરી છે કે પવિત્ર આત્માથી ભરપૂર થવું એ પહેલાં આપણે જાણવું જરૂરી છે કે હુ ધ હોલી સ્પિરિટ ઇઝ, પવિત્ર આત્મા એ કોણ છે. અને ઘણા બધા લોકો એમ કહે છે, જેમ કે યહોવા વિટનેસ કહે છે કે એ તો દેવનું પરાક્રમ છે, એટલે કે આત્મા આવે છે અને પછી જતો રહેશે. નો વે. સમ પીપલ ઇન્સિસ્ટ દેટ ધ હોલી સ્પિરિટ ઇઝ એન ઇન્ફ્લુએન્સ, એ પાવર ઓર સોર્સ ઓફ ગોડ ગિવન સ્પિરિચ્યુઅલ એનર્જી. અધર સી હિમ એઝ અ ઘોસ્ટ લાઇક ફોર્સ એન્ટરિંગ ઓર લિવિંગ અસ એટ હિઝ વિલ. ઘણી બધી વાર એ આવે છે અને પછી એની ઈચ્છા પ્રમાણે જતો રહે છે. અધર્સ પિક્ચર હિમ એઝ અ કાઇન્ડ ઓફ કોસ્મિક મેજિશિયન હુ ડ્રોપ્સ મિસ્ટીરિયસલી ઇન ટુ અવર લાઈવ ટુ મેક રિલિજિયસ થિંગ્સ હેપન એન્ડ ધેન લીવ્સ અસ એટ એઝ ક્વિકલી એઝ હી કેમ. ઘણી બધી વાર એમ લોકો એમ કહે છે કે એ આવે છે, એનું કામ કરે છે, જાણે કે મેજિશિયન કાપરફિલ્ડ જેવું, અને પછીથી એટલો જલ્દીથી ફોર્સફુલી આવે છે ને એટલો ફોર્સફુલી એ જતો રહેશે. ધ બાઇબલ મેક્સ ઇટ ક્લિયર હાઉ એવર ધેટ ધ હોલી સ્પિરિટ ઇઝ એ પર્સન. હોલી સ્પિરિટ એ વ્યક્તિ છે હુ લીવ્સ વિધ ઇન એવરી ક્રિશ્ચિયન બિલીવર એન્ડ ઇટ ઓલ્સો ટીચીસ ધેટ હી is God, the third person of the Trinity. He is a person. Shastra apne enu praman ape che. The scriptures gives us five clear evidences that the Holy Spirit is a person, not just a mystic force or strange power. પાંચ એવા પ્રમાણ આપણને આપે છે કે ટ્રાયુન ગોડની અંદર ઇન્વોલ્વ છે. હી ઇઝ એ પર્સન. ધ હોલી સ્પિરિટ ઇઝ સ્પોકન ઓફ એઝ હી. તમે કિંગ જેમ્સ જોજો, ગિદ્યોન બાઇબલ અહીંયા છે, તમે એમાં જોશો તો કેપિટલ અક્ષર લખવામાં આવ્યું છે કે હી, ત્યાં નાનો અક્ષર લખવામાં આવ્યો નથી. જો યોહાનની સુવાર્તા 14:16 આપણે વાંચીએ, યોહાન 14:16, ત્યાં શું લખવામાં આવ્યું છે, અને હું બાપને વિનંતી કરીશ ને તે તમને બીજો સંબોધક તમારી પાસે સદા રહેવા માટે આપશે. હી પ્રોમિસ હિઝ ડિસાઇપલ્સ, I will pray the Father and He will give you another helper. તમે હેલ્પર શબ્દ જોશો કે કાઉન્સલર જોશો કે હોલી સ્પિરિટ જોશો, હી ઇઝ ઇન કેપિટલ વર્ડ. દેટ હી ઇટ મીન્સ હોલી સ્પિરિટ એ કેપિટલ અક્ષરમાં છે. હોલી સ્પિરિટ મે અબાઇડ વિથ યુ ફોર એવર. ધ હોલી સ્પિરિટ હેઝ ઇન્ટેલિજન્સ, યુ નો. હા, કારણ કે એ વ્યક્તિ છે એટલે તેનામાં એ દિવ્ય ચક્ષુતા છે, એનામાં એ બુદ્ધિ, જ્ઞાન અને ડાપણ એ વ્યક્તિમાં હોઈ શકે. અને કહે છે કે હોલી સ્પિરિટ ઇઝ ઇન્ટેલિજન્સ, હી નોઝ ડીપ થિંગ્સ ઓફ ગાડ એન્ડ રિવીલ્સ ધેમ ટુ અસ. તમે જુઓ કોરંથીઓનો પત્ર, તેનો પહેલું કોરંથી અને તેનો બીજો અધ્યાય. પહેલું કોરંથી અને તેનો બીજો અધ્યાય અને તેની 10 અને 11 કલમ. ફર્સ્ટ કોરંથિયન્સ 2:10-11. તે તો દેવે આત્માથી આપણને પ્રગટ કર્યા છે, કેમ કે આત્મા સર્વને, હા દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. છે ને, દેવના ઊંડા વિચારોને પણ શોધે છે. કેમ કે કોઈ માણસની વાતો તે માણસમાં જે આત્મા છે તે સિવાય કયું માણસ જાણે છે. એમ જ દેવના આત્મા સિવાય દેવની વાતો બીજો કોઈ જાણતો નથી. ધ હોલી સ્પિરિટ હેઝ ઇન્ટેલિજન્સ, હી નોઝ ધ ડીપ થિંગ્સ ઓફ ગોડ. દેવના ઊંડા વિચારોને પણ તે શોધે છે. ધ હોલી સ્પિરિટ મેક્સ ડિસિશન, અને પવિત્ર આત્મા એ નિર્ણય પણ લે છે, કારણ કે એ વ્યક્તિ છે. આપણે ત્રિએક ઈશ્વરો માન્યું છે, ગોડ ધ ફાધર, ગોડ ધ સન એન્ડ ગોડ ધ હોલી સ્પિરિટ. ધ હોલી સ્પિરિટ મેક ડિસિશન, He gives gift to the Lord's people, distributing to each one individually as He wills, as He determines. એ પોતાની ઈચ્છા પ્રમાણે એ નક્કી કરે છે અને એ ડિસિશન લે છે. 1 કોરિન્થી 12:11. પહેલો કોરિન્થી 12:11 જો ત્યાં પ્રભુનું વચન શું કહે છે, પણ પોતાની ઈચ્છા પ્રમાણે છે, સેલ્ફ વિલ, પોતાની ઈચ્છા પ્રમાણે દરેકને જુદા જુદા દાન વહેંચી આપીને એ સર્વ કરાવનાર એ ને એ જ આત્મા છે. સો ડિસ્ટ્રીબ્યુટિંગ ટુ ઈચ વન ઇન્ડિવિજ્યુઅલી એઝ હી વિલ્સ એન્ડ એઝ હી ડિટરમાઇન્સ, તો હે એ નિર્ણય લે છે. ધ હોલી સ્પિરિટ મેક્સ ડિસિશન. ફોર્થ થિંગ, ધ હોલી સ્પિરિટ હેઝ ઇમોશન્સ, એને લાગણી છે. તમે હોશિયાનું પુસ્તક વાંચ્યું હશે તો ત્યાં ગાડી પ્રભુનું છે કે મારા હૃદયમાં, મારા મનમાં ઉથલ પાથલ થાય છે, મારી કરુણાવૃત્તિઓ પ્રબળ થાય છે, એ પ્રમાણે ત્યાં લખવામાં આવ્યું છે. સો હોલી સ્પિરિટ હેઝ ઇમોશન્સ, હી ફીલ્સ લવ, એ પ્રેમ પણ અનુભવી શકે છે. અને એ બાબત જોઈએ તો Romans 15:30, રોમિયોનો પત્ર 15 અને તેની 30 કલમ. રૂમી 15:30 શું કહે છે, હવે ભાઈઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની ખાતર તથા પવિત્ર આત્માના પ્રેમની ખાતર છે, પવિત્ર આત્માના પ્રેમની ખાતર. સો હી ફીલ્સ લવ. અને પવિત્ર આત્મા એ દુઃખિત પણ થાય છે, હે ને, પવિત્ર આત્માને દુઃખ લાગે છે જ્યારે આપણે પાપ કરીએ છીએ, આપણે ઈશ્વરથી દૂર જઈએ છીએ, ત્યારે એને દુઃખ થાય છે, કારણ કે હી ઇઝ અ પર્સન. અને તેથી કહે છે કે દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ના કરો. Ephesians 4:30 કહે છે ને, દેવના પવિત્ર આત્માને તમે ખિન્ન ના કરો. અને 5 વાત છે કે હોલી સ્પિરિટ ઇઝ એક્ટિવ, એ કાર્યરત છે, ચોક્કસ એ કાર્યરત છે. હી વોઝ ઇન્વોલ્વ ઇન ક્રિએશન, હી ઇઝ ઇન્વોલ્વ ઇન સાલ્વેશન એન્ડ હી ઇઝ ઇન્વોલ્વ ઇન મિશન, એટલે કે કાર્યરત છે. હોલી સ્પિરિટ ઇઝ એક્ટિવ, હી ડઝ થિંગ્સ ઓનલી અ પર્સન કેન ડૂ. અને એક્ટિવ કોણ હોઈ શકે, તમે અને હું, કારણ કે આપણે, આપણામાં જીવન છે, આપણે વ્યક્તિ છે, અને તેથી આપણે કાર્યરત હોઈએ છીએ, આપણે કાર્યરત હોય છે, આપણે છીએ. અને એ કહે છે કે પવિત્ર આત્મા એ એક્ટિવ છે. તમે જોશો પ્રગટીકરણનું પુસ્તક, ત્યાં એક વારંવાર એક બાબત ત્યાં લખવામાં આવી છે. અને તે કઈ બાબત છે, 7 બીજો અધ્યાયની 7 કલમ, Revelation 2:7. અને ત્યાં શું કહે છે કે આત્મા મંડળીઓને જે કહે છે, આત્મા મંડળીઓને જે કહે છે, તે જેને કાન છે તે સાંભળે. હી હુ હેઝ એન ઇયર લેટ હિમ હિયર વોટ ધ હોલી સ્પિરિટ સેઝ ટુ ધ ચર્ચી. સો હોલી સ્પિરિટ ઇઝ એક્ટિવ. જે રીતે આપણે એકબીજાને કહીએ છીએ તેમ પવિત્ર આત્મા એ મંડળીઓને કહે છે, જેને કાન છે તે સાંભળે. અને પવિત્ર આત્મા ઇન્ટરસીડ, મધ્યસ્થતા કરે છે આપણે સારું. આપણે સારું પવિત્ર આત્મા મધ્યસ્થી કરે છે. અને તમે રોમિયોનો પત્ર 8 અને તેને 26 કલમ જુઓ તો Romans 8:26 ત્યાં પવિત્ર આત્મા લગભગ 19 વખત ત્યાં એમનો ઉલ્લેખ કરવામાં આવે છે, પવિત્ર આત્માનો 8 અને 26 કલમમાં શું કહે છે, તે પ્રમાણે પવિત્ર આત્મા પણ આપણી નિર્બળતામાં આપણને સહાય આપે છે. કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી તે આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિશાસાથી આપણે સારું મધ્યસ્થા કરે છે. હી ઇન્ટરસીડ્સ ફોર હિઝ પીપલ. પવિત્ર આત્મા શીખવે છે. હી ટીચિસ અસ. પવિત્ર આત્મા આપણને શિક્ષણ આપે છે. અને યોહાન 14:26 શું કહે છે? યોહાન 14:26, પણ સંબોધક એટલે પવિત્ર આત્મા જેને બાપ મારે નામે મોકલી દેશે તે તમને બધું શીખવશે. સો હોલી સ્પિરિટ ટીચિસ અસ હિઝ પીપલ. એ આપણે સારું મધ્યસ્થતા કરે છે, એ આપણને શીખવે છે, એ નિર્ણયો લેશે, એ એક્ટિવ છે, એ બુદ્ધિશાળી છે, અને એ આપણને પવિત્ર આત્મા આપણને દોરે છે. જ્યારે કોઈ ખોટા માર્ગમાં આપણે જતા હોય છે ત્યારે 100% જો આપણે તેનું સાંભળતા હોઈએ, જો આપણે તેના આધીન થતા હોઈએ તો તે આપણને દોરે છે અને આપણને ચેતવે છે. જો આપણે ચેતીએ તો, આપણે સાંભળીએ તો જરૂર આપણે એ માર્ગમાં જતા પહેલાં અથવા જતા હોઈએ તો આપણે ફંટાઈ જઈએ છીએ. તો આપણને એ લીડ્સ કરે છે. 8:14 8:14 કેમ કે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના દીકરા છે. ઇટ ઇઝ ક્લિયર, બહુ જ ક્લિયર. જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા. શું આપણે દેવના આત્માથી દોરાય છે? ઘણી બધી વાર આપણે ફંટાઈ જઈએ છીએ. બીકોઝ ધોઝ હુ આર લેડ બાય ધ સ્પિરિટ ઓફ ગોડ આર સન્સ ઓફ ગોડ. ધોઝ હુ આર લેડ બાય હિઝ સ્પિરિટ. સો હોલી સ્પિરિટ લીડ્સ અસ ઇન હિઝ વે. અને પવિત્ર આત્મા એ એપોઇન્ટ્સ પણ કરે છે. પવિત્ર આત્મા એ એપોઇન્ટ્સ પણ કરે છે, એ નિમણૂક પણ કરે છે. કારણ કે એ વ્યક્તિ છે, એ નિર્ણય લે છે, એ એક્ટિવ છે, એ કાર્યશીલ છે અને નિર્ણય પણ લે છે. જો પ્રેરિતના કૃત્યો તેના 20 અને તેની 28 કલમ, એક્ટ ચેપ્ટર 20:28 તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેણે પોતાના લોહીથી ખરીદી છે તેનું પાલન કરો. તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે. સો હી એપોઇન્ટ હિસ પીપલ. તમે પોતાના સંબંધી તથા જે ટોળા ઉપર પવિત્ર આત્મા તેમના અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો. એન્ડ ઓલ ધ ફ્લોક ઓફ વિચ ધ હોલી સ્પિરિટ હેઝ મેડ યુ ઓવર સીયર. અને પવિત્ર આત્મા એ સામર્થ્ય પણ આપે છે. પવિત્ર આત્મા એ સામર્થ્ય આપે છે અને એ સામર્થ્ય એ બહુ જ અજાયબ સામર્થ્ય. એવું સામર્થ્ય તમને ને મને બીજી કોઈ જગ્યાને બીજી કોઈ વ્યક્તિ આપી શકતું નથી. અને જો પહેલો જ અધ્યાય પ્રેરિતના કૃત્યો અને તેની 8 શું કહે છે? પણ પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમૃણમાં તથા પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો. પવિત્ર આત્મા તમારા પર આવશે ત્યારે તમે સામર્થ્ય પામશો અને એ સામર્થ્ય પાઉલને મળ્યું. દમસ્કના રસ્તા ઉપર જતો હતો ત્યારે પ્રભુ ઈસુની સાથે સીધી અથડામણમાં તેને ઉતરવું પડ્યું. યુ નો, સીધી અથડામણમાં પ્રભુની સાથે એને ઉતરવું પડ્યું. હી વોઝ ઓન હિઝ વે ટુ ડમેસ્કસ. અને ત્યાં કહે છે કે હું ઈસુ છું જેને તું સતાવે છે. એની સરેન્ડર. અને તેથી રાત્રે સિલાસ અને પાઉલ પ્રાર્થના કરતા હતા અને તમે જોયું બધા જેલરો ભેગા થઈ ગયા. શાનું કામ? પાઉલનું કામ? નો, હોલી સ્પિરિટ વોઝ ઇન્વોલ્વ ઓવર ધેર. હોલી સ્પિરિટ વોઝ ધેર એઝ અ પર્સન. અને તેથી બધા જ ભેગા થઈ ગયા અને સરસ ભજન સેવાનું આયોજન થઈ ગયું અને પવિત્ર આત્માએ કામ કર્યું. યુ નો, અને જેલર એ કૂદી અને આવી ગયો. એ જેલર કૂદીને આવી ગયો. હી સો હિમસેલ્ફ એઝ અ લોસ્ટ પર્સન, ધ જેલર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્થંભ પર મૃત્યુ પામતા ત્યારે પેલા ચોરે જોયું ને, પણ પવિત્ર આત્માએ એનામાં કાર્ય કર્યું. પવિત્ર આત્માએ તેનામાં કાર્ય કર્યું અને તેણે કહ્યું કે મુજ પ્રાપી પર દયા કરે છે. પ્રભુ તો તારા રાજ્યમાં આવે તો મને સંભાળશે. અને પછી જેલરે પોતાની જાતને આપી દીધું, આખા કુટુંબે સ્વીકાર કર્યો અને ટેક ટુ કેર ઓફ ગોડ્સ પ્રીચર. અને તેઓના સોળ ધોયા અને બધું જ કર્યું. આ પવિત્ર આત્માનું કાર્ય છે. આ પવિત્ર આત્માનું કાર્ય છે. બોલો. અને એ ટ્રાયુન ગોડમાં તમે અને હું વિશ્વાસ ધરાવે છે કે જે આ બધી જ બાબતો મેં તમને જણાવી કે હી હેઝ ઇન્ટેલિજન્સ, હોલી સ્પિરિટ મેક ડિસિઝન, હી ઇઝ એ પર્સન, હોલી સ્પિરિટ હેઝ એ ઇમોશન્સ, હોલી સ્પિરિટ ઇઝ એક્ટિવ, હોલી સ્પિરિટ ઇઝ ઇન્ટરસીડિંગ, હોલી સ્પિરિટ ઇઝ ટીચિંગ, ટીચિસ અસ, હી અપોઇન્ટ્સ એન્ડ હી એમ્પાવર્સ અસ. અને એ પવિત્ર આત્મા પાઉલને મળ્યો. અને તમે જોયું તો, તમે જોશો તો કે છે કે હું સીધો અરબસ્તાન ચાલ્યો ગયો. જો ગલાતીનો પત્ર તેનો પહેલો અધ્યાયને 17મી કલમ જો. સત્તરમી કલમમાં શું કહે છે? અને મારાથી અગાઉ જે પ્રેરિત હતા તેઓની પાસે યરુશલેમ ગયા વગર હું અરબસ્તાન ચાલ્યો ગયો. 3 વર્ષ એ ત્યાં રહ્યો. અરબસ્તાન, રેગિસ્તાન, અરેબિયા. વાય? કારણ કે પ્રભુ સાથેની મુલાકાતનો સમય હતો. આત્માથી એને ભરપૂર થવાની જરૂર હતી. અને 3 વર્ષ પછી એ દમસ્ક પાછો આવ્યો. વાલાઓ, જ્યારે જ્યારે આ વધસ્તંભને તમે ને હું જોઈએ છે ત્યારે એ, જ્યારે હું વધસ્તંભને જોઉં છું ત્યારે હું આનંદ કરું છું, હું હરખાવું છું. કારણ કે પવિત્ર આત્મા મને એ પ્રેરણા આપે છે કે પ્રભુ ઈસુ એ મારા માટે મૃત્યુ પામ્યા, મારા માટે સજીવન થયા અને મારા માટે આવ્યા. એટલે મારા માટે આનંદનું કારણ છે. પણ જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જાણતા નથી, જેઓએ સ્વીકાર કર્યો નથી, જ્યારે તેઓ વધસ્તંભને જુએ છે ત્યારે ચોક્કસ પવિત્ર આત્મા તેમને એમ કહેતો હશે કે હું ઈસુ છું જેને તું સતાવે છે. ચોક્કસ પવિત્ર આત્મા ઇન્સિસ્ટ કરતો હશે કે હું ઈસુ છું જેને તું સતાવે છે. સ્વલાવ, આ જેમ પાઉલ અરબસ્તાન ચાલ્યો ગયો તેમ તમારે ને મારે જો આ પવિત્ર આત્માથી વેષ્ટિત થવું છે અને આ ઈશ્વરને તમારા અને મારા જીવનમાં પ્રવેશ કરાવવો છે, કરવો છે અને આવવા દેવું છે, તો તમારું ને મારું એક જ બાબત છે, તમારે ને મારે અહીંયા આવવું જરૂરી છે. અને એના વગર there is no option, there is no other way. Cross. અને વધસ્તમ વગર બીજો કોઈ રસ્તો નથી. અને એટલે જ પાઉલ બહુ જ સાફ સાફ કરંથની મંડળીને કહે છે, બીજા અધ્યાય પહેલો અધ્યાય, પહેલો કરંથી અને બીજો અધ્યાયથી શું કહે છે? કરંથીનો પહેલો પત્ર બીજો અધ્યાય કે ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો, તે સિવાય હું તમારી સાથે રહીને બીજું કંઈ જ ન જાણું એવો મેં નિશ્ચય કર્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તે વધસ્તંભે જડાયેલો. જો તમારે આ પવિત્ર આત્માના સામર્થ્યથી વેષ્ટિત થવું છે અને એ પવિત્ર આત્માને તમારા હૃદયમાં, તમારા જીવનમાં, તમારા કુટુંબમાં, તમારી આપણી મંડળીમાં કામ કરવું છે, તો એક જ બાબત છે, તમારે ને મારે વધસ્તંભ પાસે આવવું પડશે. અને જ્યારે જ્યારે તમે વધસ્તંભને જુઓ છો, જો તમારો આત્મા તમને એમ કહેતો હોય કે હું ઈસુ છું જેને તું સતાવે છે, જસ્ટ સરેન્ડર યોર સેલ્ફ. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર માની છે પવિત્ર આત્મા માટે. એ 50મા દિવસે પ્રભુ તમે એ આત્મા રેડી દીધો અને એક એક વિશ્વાસીને અને એક એક વિશ્વાસીના જીવનમાં આજે પવિત્ર આત્મા રાજ કરે છે અને રહે છે અને એ ડાયરેક્ટ કરે છે, એ શીખવે છે, એ પાપ અને પરીક્ષણથી દૂર રાખે છે, ચેતવણી આપે છે, આશીર્વાદિત કરે છે, સામર્થ્ય આપે છે, દોરવણી આપે છે. અમે તમારો આભાર માનીશ અને આજે કૃપા માંગીએ છીએ કે એ જ આત્મા અને એ જ પરાક્રમ અમારામાં સદા રાજ કરે અને અમને ઉત્તરોત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરી સુધી લઈ જાય. પ્રભુ ઈસુના નામમાં આમેન.
હરીશભાઈ, બહુ આભાર સુંદર પવિત્ર આત્મા સંબંધીની ખુલાસા માટે. પ્રભુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. ગીત નંબર 270નો પહેલો શ્લોક, અમને જોઈએ અગ્નિ માનીએ તુજવાણી, પહેલો શ્લોક ગાઈએ 270.
અગ્નિ માનીએ તુજવાણી એટલે છે વિનંતી, અગ્નિ પડવા દે માગી નવી શક્તિ, તુજ પર વિશ્વાસ રાખી નાટા શાક ને બીતી, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે, અગ્નિ પડવા દે, અગ્નિ પડવા દે. આવ પવિત્ર આત્મા ને બપ્તિસ્મા દે.
જયંતિભાઈને વિનંતી કરીશ કે તેઓ ઇસરાયલ માટે આપણને બાઇબલમાંથી ખુલાસો આપશે. શા માટે આપણે ઇસરાયલ દેશને મદદ કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ? બહુ અજાયબ જેવો વિષય છે, કારણ કે આપણે એ ઇસરાયલના કુળની અંદર સામેલ થયેલા છીએ.
હરીશભાઈ, બહુ ગજબનું વર્ણન કર્યું, પવિત્ર આત્મા સંબંધીનું શિક્ષણ આપ્યું, અને જેટલું બોલીએ અને જેટલું વિચારીએ એટલું ઓછું છે. આજે ચા પીતા પીતા હું મારા વાઇફને કહેતો હતો કે કબૂતર પાછું ના આવ્યું. એ તો આખો યુગ બતાવે છે. પહેલી વાર કબૂતરને નુહે મોકલ્યો ત્યારે એને જગ્યા ના મળી એટલે પાછું આવ્યું. એક યુગ પૂરો થઈ ગયો. પછી બીજી વાર થોડા દિવસ પછી નુહે કબૂતરને મોકલ્યો ત્યારે જૈત વૃક્ષનું પાંદડું લઈને પાછું આવ્યું. એ સમાધાન અને શાંતિ અને માફી બતાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા અને આવવાના હતા એનું એ સંકેતરૂપ બાબત આપણે જોઈએ છીએ. પણ જ્યારે ત્રીજી વાર કબૂતરને મોકલ્યો ત્યારે પાછું ના આવ્યું, એ આજનો દિવસ બતાવે છે કે પવિત્ર આત્મા મંડળીને, મને અને તમને ને આપણને સદાકાળને માટે આપી દીધો છે. હાલેલુયા. અને એનું સરસ વર્ણન હેરિસભાઈ કર્યું. થેન્ક યુ વેરી મચ. હવે જેમ દિનકરભાઈ કહું એમ પ્રમાણે ત્રણ ઇવેન્ટ્સ ભેગા થયા છે આજે. એટલે આજનો દિવસ તો વધામણીનો દિવસ છે, આનંદનો દિવસ છે, આભાર સ્તુતિનો દિવસ છે. આ પાટલીઓ ભરાઈ જવી જોઈએ, આ ખુરશીઓ ભરાઈ જવી જોઈએ, પણ મને તો 50% ચર્ચ ખાલી લાગે છે. તમે લોકો બીજું દેવળ લેવાની વાતો કરો છો, તમારું આ દેવળ તો ભરાવા દો. બિલ્ડિંગોમાં પૈસા આપણે નથી ખર્ચવા, આપણને માણસો જોઈએ છે. આપણે પ્રાર્થના કરીએ કે આપણું દેવળ બરાબર ભરાઈ જાય. શુક્રવારે પ્રાર્થના મીટિંગમાં લોકો આવે, રવિવારે ચર્ચિસમાં લોકો આવે, અને ત્યાર પછી પ્રભુ આપણને કૃપા આપશે તો આપણે બીજું દેવળ લઈશું. પણ અત્યારે શું, નાતાલ કરતાં પણ આ પ્રસંગો બહુ મોટા ભેગા થયા છે. ત્રણ પ્રસંગો કે જ્યારે પવિત્ર આત્મા મંડળીને ગિફ્ટ તરીકે સદાને માટે આપી દેવામાં આવ્યો. પહેલી બાબત, આજે વિશ્વ પ્રાર્થના દિન છે. એક બે જણે મને કહ્યું કે હમણાં જ આપણે પ્રાર્થનાનો દિવસ રાખેલો, પણ એ તો નેશનલ પ્રેયર ડે હતો, આજે તો વર્લ્ડ પ્રેયર ડે. યોહાન 3:16, આખા જગત પર પ્રભુએ પ્રેમ કર્યો અને એ આખા જગતના માટે હું ને તમે પ્રાર્થના કરીએ એઝ એ ચર્ચ. ખાસ દિવસ છે એટલા માટે આ દિવસ નક્કી કર્યો. અને ત્રીજી બાબત, ક્રિશ્ચિયન યુનાઇટેડ ફોર ઇઝરાયલ. અને દિનકરભાઈ મને કહ્યું કે શા માટે ઇઝરાયલને સપોર્ટ કરવો જોઈએ એના સંબંધી તમે વાત કરો. સૌથી પ્રથમ તો એ જાણવું જોઈએ કે આ શું છે, વોટ ઇઝ ક્રિશ્ચિયન યુનાઇટેડ ફોર ઇઝરાયલ. ભાઈ આ શું છે, આ બધું શું છે એ તો કહો, એની પહેલાં પહેલી ખબર હોવી જોઈએ. તો હું શોર્ટમાં તમને કહી દઉં, હું વાંચું છું, તમે સાંભળજો. વોટ ઇઝ ક્રિશ્ચિયન યુનાઇટેડ ફોર ઇઝરાયલ. ક્રિશ્ચિયન યુનાઇટેડ ફોર ઇઝરાયલ, ટૂંકમાં CUFI, ઇઝ અ નેશનલ એસોસિએશન્સ ઓફ પ્રો ઇઝરાયલ ચર્ચ પેરા ચર્ચિસ ઓર્ગેનાઇઝેશન મિનિસ્ટ્રી એન્ડ ઇન્ડિવિઝ્યુઅલ અક્રોસ અમેરિકા હુ હેવ ચોઝન ટુ સ્પીક એન્ડ એક્ટ વિથ વન વોઇસ ઇન સપોર્ટ ઓફ ઇઝરાયલ ઇન મેટર્સ રિલેટેડ ટુ બેબ્લિકલ ઇસ્યુ. હવે આની થોડીક હિસ્ટ્રી છે, એકાદ બે મિનિટમાં હું કહી દઉં. ઇઝરાયલ ઇઝ પેરિલ. ધ પ્રેસિડેન્ટ ઓફ ઈરાન હેઝ થ્રેટન ટુ વાઇપ ઇઝરાયલ ઓફ ધ મેપ એન્ડ ઇઝ રેપિડલી એક્વાયરિંગ ધ ન્યુક્લિયર ટેકનોલોજી વિથ વિચ ટુ મેક ગુડ ઓન ધીસ થ્રેટ. ઇન ધ મીન ટાઈમ, ઈરાન્સ પ્રોક્સીઝ ઇન હઝબુલ્લા એન્ડ હમાસ આર આર્મિંગ ધેમસેલ્સ એટ ધ એલાર્મિંગ રેટ એન્ડ હમાસ હેઝ બીન ફાયરિંગ hundreds of missiles into southern Israel. Millions of Christians across America have deep love for Israel and Jewish people and want to stand with them during these difficult days. Yet, until recently, pro-Israel Christians were wanted, were divided and often silent. They limited their support to Israel ટુ પ્રેયર્સ એન્ડ ચેરિટેબલ ડોનેશન્સ. હવે આની સ્થાપના કેવી રીતે થઈ તે સાંભળો. ઇન ફેબ્રુઆરી 2006, પાસ્ટર જ્હોન હેગી ડિસાઇડેડ ટુ ટાઈમ હેડ કમ ટુ ક્રિએટ એ નેશનલ ગ્રાસરૂટ્સ મુવમેન્ટ ફોકસ ઓન ધ સપોર્ટ ઓફ ઇઝરાયલ. હી કોલ્ડ અપોન ક્રિશ્ચિયન લીડર્સ ફોર એક્રોસ અમેરિકા ટુ જોઈન હિમ ઇન લોન્ચિંગ ધીસ ન્યૂ ઇનિશિયેટિવ. Over 400 Christian leaders answered the call and Christian United for Israel was born. Since that date, CUFI has quickly grown to be the largest Christian grassroots movement in America. We now have state directors in every state in the nation and we have active city directors in over 19 of American leaders' cities. Since our founding, we have over 85 nights to honor Israel in cities across America. This past July, over 4,000 Christians from all 50 states came to Washington, D.C. to participate in the third annual CUFI વોશિંગ્ટન ઇઝરાયલ સમિટ. અને આ રીતે આની સ્થાપના થઈ. ધ ફર્સ્ટ એન્યુઅલ ક્રિશ્ચિયન યુનાઇટેડ ફોર ઇઝરાયલ સન્ડે વોઝ ટ્રીમેન્ડસ સક્સેસ વિથ ઓવર 1100 ચર્ચિસ ઇન 49 કન્ટ્રીઝ, ઇન્કલુડિંગ ઓવર 900 ચર્ચિસ ઇન ઓલ 50 સ્ટેટ, યુનાઇટેડ ઇન પ્રેયર એન્ડ એક્શન ઇન સપોર્ટ ઓફ ઇઝરાયલ. આ રીતે આખી વર્લ્ડમાં અને આખા અમેરિકામાં આની સ્થાપના થઈ. હવે દિનકરભાઈએ મને 15 મિનિટ આપી છે, એટલે ટ્રાય કરું છું 15 મિનિટમાં બોલવા માટે. કદાચ 20 મિનિટ થઈ જાય તો દિનકરભાઈ મારા જેટલા ખરાબ નથી એટલે એલાવ કરશે એવું માનું છું. હવે પ્રશ્ન છે, શા માટે ઇઝરાયલને મદદ કરવી જોઈએ? જવાબ, બાઇબલમાં 3 કલમ તમે ઉઘાડશો, ઉત્પત્તિનું પુસ્તક 12મો અધ્યાય અને 1-3 કલમ હેરિસભાઈ વાંચશે. ઉત્પત્તિ 12:1-3માં બાઇબલમાં એનો જવાબ છે. આ દૈવી સિદ્ધાંત પ્રભુએ આપણા પૂર્વજ ઇબ્રાહીમને આપ્યો અને ત્યારથી, એટલે કે ઉત્પત્તિ 12 થી તે આજના દિવસ સુધી આ વાત સાચી છે તે આપણે જોવા માગીએ છીએ. આપણી પાસે લિમિટેડ ટાઈમ છે એટલે હું લિમિટેડ વાત તમારી સાથે કરીશ, પરંતુ એક બાબત એ પણ છે કે ખ્રિસ્તી મંડળીઓને આની બહુ ઓછી ખબર છે, અથવા એમ કહું કે બિલકુલ ખબર નથી તોય ચાલશે. પરંતુ એ યાદ રાખો, આપણે વિદેશી છે, વી આર નોટ જ્યુઝ, પણ ઇઝરાયલની મારફતે અને યહૂદી લોકોની મારફતે આપણને કેટલા બધા આશીર્વાદ પ્રભુએ આપ્યા છે અને હજુ આપવા માગે છે એ હું તમને બાઇબલમાંથી જણાવવા માગું છું. પ્રભુએ સ્પષ્ટ કહ્યું ઇબ્રાહીમને કે જેઓ તને આશીર્વાદ દેશે તેઓને હું આશીર્વાદિત કરીશ, અને જેઓ તને શાપ દેશે તેઓને હું શાપ આપીશ. હવે આજે હું અડધા જ ભાગમાં બોલવાનો છું કે જેઓ તને આશીર્વાદ દેશે તેઓને હું આશીર્વાદ આપીશ. જૂનની 6 તારીખે મારો વારો છે, પ્રથમ રવિવાર, જૂનનો 1લો રવિવાર, ત્યારે જો પ્રભુની ઈચ્છા હશે તો આ બીજો ભાગ હું લઈશ. જેઓ તને શાપ દે છે તેઓને હું શાપ આપીશ. પ્રભુ એમની કેવી ભલે કરે છે, કેવી ધૂળ ખંખેરી નાખે છે, એ જો તમારે જોવું હોય તો 6 જૂને હાજર રહેજો. ઓકે, આપણે 2 દાખલા જૂના કરારમાંથી જોઈએ, 2 દાખલા નવા કરારમાંથી જોઈએ. તો સૌથી પ્રથમ દાખલો આપણને ઉત્પત્તિમાં જોવા મળે છે. હવે બહુ લાંબી વાત છે એટલે હું કઢાવતો નથી ને વાંચતો નથી, પણ હું તમને ઘરકામ આપું છું, તમે ઘેર જઈને આ અધ્યાય વાંચજો. ઉત્પત્તિ 29, 30 અને 31, 3 અધ્યાય. હવે જે લોકો તમે બાઇબલ વાંચો છો તમને ખબર છે કે આમાં સી વાત આવે છે, પણ કદાચ તમને ખબર ના હોય તમે ઘેર જઈને રિફર કરી શકો છો. એમાં 2 બાબત છે. એક તો એક વિદેશી માલિક છે, એમ્પ્લોયર છે, એનું નામ છે લાબાન, અને બીજી એક વ્યક્તિ યહૂદી છે, એનું નામ છે યાકૂબ. હવે આ સ્ટોરી હું તમને કહી દઉં શું બન્યું એ વખતે. આ ત્રણ અધ્યાયમાં શું બન્યું છે એ શોર્ટમાં કહી દઉં. આ યાકૂબ તે આ બીજા દેશમાં જઈને આ લાબાનને ત્યાં કામે રહ્યો, એમ્પ્લોયી તરીકે, એમ્પ્લોયરના ત્યાં. એમ્પ્લોયર કોણ? લાબાન. એમ્પ્લોયી કોણ? યાકૂબ. આ યહૂદી વ્યક્તિ, આ બિન યહૂદી વ્યક્તિ, વિદેશી વ્યક્તિને ત્યાં જઈને રહે છે, 7 વર્ષ કામ કરે છે. લાબાનને 2 દીકરીઓ હતી, એકનું નામ લેયા અને બીજીનું નામ રાહેલ. લેયાની આંખો નબળી હતી પણ રાહેલ સુંદર ને રૂપાળી હતી, મારા માની જેમ. મારા માને એક બેન હતા મુક્તિપુરમાં, એમનું નામ લેયા કે લિયા. એ થોડા રંગે કાળા હતા, મારા માં ગોરા છે. આવું જ કંઈક હતું, આ શાસ્ત્રમાં જે લખ્યું છે હું તમને કહું છું. એનીવે, એટલે યાકૂબને લગ્ન કરવું હતું અને લાબાનને લાગ્યું કે બીજા કોઈની સાથે મેરેજ કરાવું, એના કરતાં આ મારો એ એમ્પ્લોયર છે અને એમ્પ્લોયી છે, એને સાથે જ લગ્ન કરાવી દઉં તો કેવું. એટલે 2 જણા એગ્રી થઈ ગયા, ઓકે. પણ શરત સી હતી કે તારે મારી 7 વર્ષ ચાકરી કરવાની. 7 વર્ષ ચાકરી કર્યા પછી લગ્નનો દિવસ આવ્યો. લગ્ન કર્યું ત્યારે ખબર પડી કે આ તો લિયા છે. એટલે ભાઈ, મેં જે ચાકરી કરી હતી એ તો રાહેલ માટે કરી હતી, સુંદર રૂપાળી વ્યક્તિ મારતો જોયો છે. આપણે જુવાનો, તમને ખબર છે તમારી ચોઇસ કેવી હોય, તમે આઉટલુકિંગ જુઓ છો કે ભાઈ દેખાવમાં એ વ્યક્તિ સારી હોવી જોઈએ. બીજી બધી રીતે તો તમારી રિક્વાયરમેન્ટ હશે જ, અને એ આ યાકૂબની પણ રિક્વાયરમેન્ટ હતી. પણ આ તો જુદું થયું, લિયા સાથે એની વાત આવી ગઈ. એટલે ઉભારો ભાઈ, મેં તો આના માટે ચાકરી કરી હતી અને આ તો લાબાને એક્સક્યુઝ શું કર્યું ખબર છે? કે અમારા દેશમાં એવી રીત નથી કે નાનીને પહેલાં પરણાવી, મોટી વ્યક્તિને પહેલાં પરણાવવાની પછી નાની વ્યક્તિને. હવે લેયા તે મોટી હતી, રાહેલ તે નાની હતી, તો કે હવે શું કરવું? બીજા 7 વર્ષ મારી ચાકરી કર, મારાથી નોકરી કર, તો હું તને આ આપું. બાઇબલમાં એવું લખ્યું છે કે યાકૂબે જે બીજા 7 વર્ષ ચાકરી કરીને તે કહે છે, એને બહુ થોડા દિવસ જેવું લાગ્યું. કેમ? કારણ કે રાહેલ જોઈતી હતી, રાહેલને મેળવવી હતી. અને તમારો અને બધાનો એ અનુભવ છે કે જેની ઉપર તમે પ્રેમ કરો છો એ વ્યક્તિને માટે ગમે તે કરવાનું થાય તમે કરી શકો છો, એ તમને કંઈ બહુ મોટી વસ્તુ ના લાગે. એટલે બીજા 7 વર્ષ, 14 વર્ષ નોકરી કરી. પણ યાકૂબ છેતરા, એ વાત તો સાચી. આગળ જતાં તમે આ 3 અધ્યાય વાંચો, એમાં એવું પણ લખ્યું છે કે આ જે લાબાન હતો ને, એનું વેતન પણ બદલી નાખ્યું 10 વખત. એટલે યાકૂબના મનમાં થોડુંક દુઃખ તો હતું જ, અને એમાં પછી આ બધી બાબતો બની. એટલે એણે નક્કી કર્યું કે ભાઈ, હું મારી વાઇફ, મારા છોકરા ને મારા ઘેટા બકરા અને જે કંઈ પ્રભુએ મને આપ્યું છે બધું લઈને હું તો મારા દેશમાં જતો રહીશ પાછો. અને એણે એવું કર્યું પણ ખરું, લાબાન જાણે નહીં એમ. પણ એવું તો બની જ ના શકે ને કે લાબાનને ખબર ના પડે, આટલું બધો વરઘોડો આખો જતો રહે, ઇટ ઇઝ ઇમ્પોસિબલ. લાબાન તો દોડ્યો યાકૂબની પાછળ, ને એણે જ્યાં તંબુ બાંધ્યો હતો ત્યાં જઈને એણે એક અગત્યની વાત કરી, જ્યાં સિદ્ધાંતમાં છે એ હું તમને કહેવા માગું છું. અને એ ઉત્પત્તિનું પુસ્તક, એક જ વાક્ય આપણે જોઈ લઈએ, 3 અધ્યાય ઘેરજીને તમે વાંચજો, 30મો અધ્યાય અને 27મી કલમ. ઉત્પત્તિનું પુસ્તક 30મો અધ્યાય અને 27મી કલમ. અને એમાં લાબાને યાકૂબને જે કહ્યું તે સાંભળો. અને લાબાને તેને કહ્યું કે મારા પર તારી કૃપા દ્રષ્ટિ હોય તો રહે, ડોન્ટ ગો અવે, જતો ના રહીશ, મારી સાથે રહે. કેમ? કેમ કે યહોવાએ તારે લીધે મને આશીર્વાદ આપ્યો છે. પૂર્ય. એટલે ભાઈ તું કંઈ જતો રહીશ, તારા લીધે તો આ બધું આશીર્વાદી થયો છે. આટલો બધો જહો જલાવી મારી તારા લીધે છે, તું ક્યાં જતો રહેશે? એ વાત તમે ઘેર જઈને શાંતિથી વાંચજો. પણ સિદ્ધાંત પ્રભુએ જે ઇબ્રાહીમને આપ્યો ઉત્પત્તિ 12માં, એ કે જે તને આશીર્વાદ આપે છે તેને હું આશીર્વાદિત કરીશ, જે તને શાપ આપે છે એનું શાપ દઈશ, અને આ ને રાખ્યો અને એની સાથે સારી રીતે રહ્યો અને જે કંઈ બધું કર્યું એ બધાનો બદલો પ્રભુએ લાબાનને આપ્યો હતો એની એને ખાતરી હતી, અને એટલે એણે આ ચોખ્ખી વાત યાકૂબને જણાવી. આ પહેલી દાખલો. બીજો દાખલો એક મોટા રાષ્ટ્રનો છે, તમને બધાને એની ખબર છે, એનું નામ મિસર છે. આપણને બધા એ વાત સારી રીતે જાણીએ છીએ, યુસફની વાત. યુસફને એના ભાઈઓએ અદેખાઈ રાખીને વેચી દીધો ઇસ્માઇલને, અને ત્યાર પછી શું બને છે બધા નાનપણથી તમને ખબર છે. મેં પણ ઘણીવાર એના સંબંધી હું બોલ્યો છું. પરંતુ એમાં જે વાત છે તે આ છે કે જેલમાંથી યુસફ મહેલમાં આવે છે, પિટ્સમાંથી એ પ્રાઇમ મિનિસ્ટર બને છે. ખાડામાં નાખી દીધેલો જેમાં પાણી નહોતું, એ ખાડામાંથી પ્રભુએ એને ખેંચી કાઢ્યો અને સીધો વડાપ્રધાન જેવી પોસ્ટ આપી દીધી મિસરના, મિસરનો પ્રાઇમ મિનિસ્ટર બન્યો. એ રાજાને કશી ખબર નથી કે બધું કેમનું ચાલે છે, બધો વહીવટ કરનાર તે યુસફ હતો. વાલા બાઇબલમાં એ લખ્યું છે કે યુસફને લીધે પોટીફારને ઈશ્વરે આશીર્વાદ આપ્યો. યુસફને લીધે એ મિસર દેશ આશીર્વાદિત હતો અને આજે પણ છે. મિડલ ઇસ્ટમાં જે કંઈ લિક્વિડ ગોલ્ડ કન્ટ્રી કહે છે, જે કંઈ ઓઇલ છે, મોટા ભાગનો દુનિયાનું પોણા ભાગનું ઓઇલ તે મિસરમાં છે. એનું કારણ યુસફ છે. યુસફને લીધે, આ યહૂદી વ્યક્તિને લીધે ઈશ્વરે જે નોન યહૂદી વ્યક્તિ હતી અને જે સમાજ હતો અને જે મોટો દેશ હતો એને પ્રભુએ આશીર્વાદિત કર્યો. આ જ સિદ્ધાંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત યોહાનની સુવાર્તામાં જણાવે છે, 4:22. તમે જુઓ યોહાન 4:22. તમારે આ કોતરી રાખો, આ ચાર શબ્દો તમારા બાઇબલમાં અને તમારા હૃદયમાં. યોહાન 4:22. કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. કેમ કે તારણ યહૂદીઓમાંથી છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ સિદ્ધાંતને સપોર્ટ કર્યો. વાલો બાઇબલના બધા જ લેખકો યહૂદી છે. 66 પુસ્તકો છે અને 66 પુસ્તકોના લેખકો યહૂદી છે. બાઇબલના બધા જ પ્રબોધકો યહૂદી છે. આપણા જે ધર્મ પિતૃઓ છે, ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબ, યહૂદી છે. મરિયમ, યુસફ અને ખુદ પ્રભુ ઈસુ યહૂદી છે. બધા જ 12 શિષ્યો યહૂદી છે. બધા જ પ્રેરિતો યહૂદી છે. પાઉલની વાત હમણાં જ હેરિસભાઈ આપણે જણાવી, અને ક્રિશ્ચિયાનિટીમાં અને ઇવન જો તમે આખો નવો કરાર જોશો તો પોણા ભાગનો નવો કરાર તે પાઉલે લખ્યો છે. અને જે બધું શિક્ષણ અને જે બધા રહસ્યો આખા વર્લ્ડની આગળ ખુલ્લા કર્યા છે તે પાઉલ યહૂદી છે. હવે જે જુઈશ કોન્ટ્રીબ્યુશન્સ છે, જે યહૂદી કોન્ટ્રીબ્યુશન્સ છે ક્રિશ્ચિયાનિટીમાં, એમાંથી તમે આ બધું ખેંચી લો તો શું રહેશે? ઝીરો. સમજ્યા? યહૂદી કોન્ટ્રીબ્યુશન્સ જે બધું આપણને ખ્રિસ્તી ધર્મમાં મળ્યું છે એ બધું જ લઈ લો તો દેર ઇઝ નો ક્રિશ્ચિયાનિટી એટ ઓલ. હવે ત્રીજી બાબત હું તમને નવા કરારમાંથી બતાવું છું. લુકની લખેલી સુવાર્તા 7:1-10 હરીશભાઈ આમાં જરા વાંચી લેશો જલ્દીથી? લુક 7:1-10. આ એક વિદેશી સુબેદારની વાત છે કે જે પોતે યહૂદી નથી, પરંતુ એણે પ્રભુ ઈસુ વિશે સાંભળ્યું હતું કે પ્રભુ ઈસુ માંદગીમાંથી સાજાપણું આપે છે અને ચમત્કારો કરે છે વગેરે વગેરે. હવે આપણે જોયું કે એનો જે ચાકર તે પોતે માંદો હતો, જે ચાકર પર તે પ્રેમ રાખતો હતો, અને એટલા માટે તેણે યહૂદીઓના જે વડીલો હતા એમને પાસે બોલાવીને કહ્યું કે જો તમે પ્રભુ ઈસુને કહો અને જો આવે પ્રાર્થના કરાવે કે ગમે તેમ કરીને મારા ચાકરને સાજાપણું આપે તો સારું. યહૂદીઓના વડીલોએ જે લોજિક વાપર્યું તે અહીંયા આગળ આપણને જોવા મળે છે. બે અગત્યની બાબતો આ વડીલોએ પ્રભુ ઈસુને જણાવી. પહેલી બાબત તો એ કે આ જે સુબેદાર છે તે આપણી કોમ્યુનિટી ઉપર પુષ્કળ પ્રેમ કરે છે, યહૂદી લોકોને ચાહે છે અને ભલો માણસ છે. અને બીજી બાબત કે આ જે સભાસ્થાન છે એ પણ એણે પૈસા આપીને એના ખર્ચે બંધાવ્યું છે. હવે યહૂદી રીત એવી હતી કે બીજા કોઈના ત્યાં, અન્ય જાતિના લોકોના ત્યાં જઈ શકાય નહીં, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધી બાબતોને તોડીને, એ બધી બાબતોને બાજુ પર મૂકીને આ સુબેદારના ચાકરને સાજાપણું આપે છે. માત્ર તું શબ્દ બોલ ને મારો ચાકર સાજો થશે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વાતને લીધે, એના વિશ્વાસને માન આપીને આ ચાકરને સાજાપણું આપ્યું. બધા રીતરિવાજોને તોડી નાખીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તે એની મદદે આવ્યા. ભલાઓ, વિદેશી વ્યક્તિઓ યહૂદી વ્યક્તિઓને જ્યારે મદદ કરે છે, હેલ્પફુલ થાય છે, ત્યારે જે આશીર્વાદો મળે છે, જે ચમત્કારો થાય છે એની વાત હું તમને બતાવું છું. અને છેલ્લી બાબત, બીજો જ આવો એક સુબેદાર હતો જે આપણને પ્રેરિતોના કૃત્યના 10 અધ્યાયમાં જોવા મળે છે. આપણા આખો અધ્યાય તમે ઘેર જઈને વાંચજો કે એમાં આખી સ્ટોરી છે. ઘણા બધા જેઓ બાઇબલ વાંચે છે એમને ખબર છે. હવે આ પણ ન્યાયી માણસ હતો. પ્રેરિતોના કૃત્ય 10 અધ્યાય અને 22મી કલમ, એક કલમ જોઈ લઈએ આપણે. પ્રયત્ન કૃત્ય 10મો અધ્યાય અને 22મી કલમ. થેન્ક યુ. આખી યહૂદી કોમ સારું બોલે છે, તે સારો માણસ છે, તે ન્યાય માણસ છે, એવી સાક્ષી એના માટે પૂર્વમાં આવી હતી. આ રોમન સુબેદાર હતો. 3 વખત આ અધ્યાયની અંદર આ વાત લખવામાં આવી છે કે આ વિદેશી વ્યક્તિ હતી, પરંતુ યહૂદી લોકો પર આ પ્રેમ કરતી હતી અને એને ઘણી બધી હેલ્પફુલ કરતી હતી વગેરે બાબતો અહીંયા આગળ જોવા મળે છે. એનું કન્વર્ઝન થાય, એનું તારણ થાય, એને પવિત્ર આત્મા મળે, એનું બાપ્તિસ્મા થાય માટે પિત્તરને પ્રભુ દર્શન આપે છે. એ વાત પણ તમને ખબર છે કે પિત્તર જ્યારે મૂર્છાંગત થયો ત્યારે આકાશમાંથી ચાદરના જેવું વાસણ ઉતરી આવ્યું અને પ્રભુના આત્માએ કહ્યું કે પિત્તર ઉઠ, મારીને ખા. પણ પિત્તરે ના પાડી કે જે નાપાક વસ્તુ છે એને મેં કદી મેં ખાધી નથી, હું હાઉ કેન આઈ ઇટ, હું કેવી રીતે કહી શકું. પણ પ્રભુએ એમ કહું કે જેને દેવે શુદ્ધ કર્યું છે તેને તું નાપાક ન ગણ. અને આ શું હશે, સમજતો હતો, વિચારતો હતો, એટલામાં જ કર્નેલિયસે જે માણસો મોકલેલા હતા તે પિત્તરને ત્યાં ગયા અને બહારનું ઠોક્યું. ત્યારે પિત્તરને રિયલાઇઝ થયું કે મને જે ઈશ્વરે દર્શન આપ્યું છે તે એ છે કે આ વિદેશીઓ લોકો આવ્યા છે અને મને બોલાવે છે અને મારે યહૂદી નિયમ ના પાડે છે પણ મારે જવું જોઈએ અને સુવાર્તા પ્રગટ કરવી જોઈએ. અને એટલા માટે કોઈ પણ જાતની આનાકાની કર્યા વગર પિત્તર ત્યાં ફર્સ્ટ ટાઈમ નોન યહૂદી નોન જ્યુઈશના ત્યાં જાય છે અને આખી સુવાર્તા પ્રગટ કરે છે. તમે ગેરજેન વાંચજો અધ્યાય. અને ત્યાં આગળ પવિત્ર આત્મા દેવ ઉતરી આવે છે, એમનું બાપ્તિસ્મા કરવામાં આવે છે અને પુષ્કળ આનંદ થાય છે. 2 દાખલા જૂના કરારમાંથી જોયા, 2 દાખલા નવા કરારમાંથી જોયા. વિદેશી લોકો, આપણે જ્યારે યહૂદી લોકોને, ઇઝરાયલને અને જુઈશ કોમ્યુનિટીને મદદ કરીએ છીએ, હેલ્પફુલ થઈએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સપોર્ટ કરીએ છીએ, ડોનેશન્સ આપીએ છીએ, ત્યારે પ્રભુ એનો બદલો તમને ને મને આપ્યા વગર રહેતો નથી. હવે બહુ શોર્ટમાં હું તમને 4 P બતાવું, કઈ રીતે આપણે ઇઝરાયલને મદદરૂપ થઈ શકીએ, કઈ રીતે આપણે ઇઝરાયલને મદદરૂપ થઈ શકીએ. 1 P પ્રેયર્સ. ગીતશાસ્ત્ર 122:6 પ્રખ્યાત વાક્ય બધાને ખબર છે, યરૂશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો. પ્રાર્થનાની મારફતે આપણે યરૂશાલેમને, ઇઝરાયલને, યહૂદી લોકોને મદદરૂપ થઈ શકીએ છીએ. તમે પ્રાર્થના કરો જ છો અને કરતા જ હશો, પરંતુ ડુ નોટ ફરગેટ યરૂશાલેમ ઇન યોર ડેઇલી પ્રેયર. દરરોજની પ્રાર્થનામાં યરૂશાલેમને ભૂલશો નહીં. આ જગ્યાએથી મેં વારંવાર કહ્યું છે ને પણ આજે પણ કહું છું કે અમેરિકાની રાજધાની તે Washington DC છે અને ઇન્ડિયાની રાજધાની તે ન્યૂ દિલ્હી છે, પણ આખા વર્લ્ડની રાજધાની તે યરૂશલેમ છે. અને એટલા માટે એ બહુ જરૂરી છે કે તમે ને હું ને આપણે યરૂશલેમ માટે પ્રાર્થના કરીએ. 2 P પ્રેઝન્સ. જ્યાં આગળ ઇઝરાયલના સપોર્ટ માટે મિટિંગો ભરવામાં આવે, કોન્ફરન્સ ભરવામાં આવે, ત્યાં બની શકે તો તમે હાજર રહેજો. આપણે બહુ સારું કર્યું આ વખતે, લગભગ આપણી મંડળીમાંથી 30 જેટલી વ્યક્તિઓ તે નાઇટ ટુ ઓનર ઇઝરાયલમાં લેન્સડેલમાં ગયા અને હાજરી આપી. દેટ વોઝ વેરી ગુડ એન્ડ આઈ બિલીવ દેટ ગોડ વિલ બ્લેસ ઈચ ઓફ ધ ફેમિલી. એટલે આ પણ એક બાબત યાદ રાખજો. 3 P પ્રોક્લેમેશન્સ. તમારો જે અવાજ છે, તમારો જે ટેકો છે, તે તમે જાહેર કરો. યશાયા 62:1 એક કલમ આપણે જોઈ લઈએ, બાઇબલ એને કેવી રીતે સપોર્ટ કરે છે. યશાયાનું પુસ્તક હેરિસભાઈ 62મો અધ્યાય અને પહેલી કલમ, એક કલમ વાંચી લઈએ. આઈ વિલ નોટ કીપ સાયલન્ટ, હું છાનો રહીશ નહીં. યરુશાલેમનું તારણ અને એની મશાલ પ્રદીપ્ત થાય ત્યાં સુધી આપણે આપણો અવાજ અચૂક ઉઠાવવો જ જોઈએ. ભૂતકાળમાં એવું બન્યું છે કે યહૂદી લોકોને મુશ્કેલીઓ પડી છે, પ્રશ્નો ઊભા થયા છે, હેલિકોસ્ટ થયું છે, 6 મિલિયન લોકોને સ્લોટર કરવામાં આવ્યા છે, ને આખું વર્લ્ડ સાયલન્ટ, કોઈ કશું બોલ્યું નથી. એનું રિપીટેશન્સ હવે ન થાય માટે તમારો અવાજ જ્યાં જરૂર પડે ત્યાં ઉઠાવો અને ટેકો આપો. અને છેલ્લી અને ચોથી બાબત, પ્રોસ્પેરિટી કે પ્રમોશન, ચોથો પી, પ્રભુએ તમને પ્રોસ્પર કર્યા છે, તમને આશીર્વાદિત કર્યા છે આ દેશમાં લાવીને, એવું શું તમે માનો છો? ઇન્ડિયા હતા ત્યારથી ઉંચકીને પ્રભુ તમને અહીં લાવ્યા, તમે ક્યાં હતા અને અત્યારે ક્યાં છો? માખી, મચ્છર, માંકણ અને મૂર્તિઓના દેશમાંથી, મધ, મલાઈ, માખણ અને મની, ડોલર લેન્ડ માં તમે આવ્યા છો, ગીર્દી, ગરબડ, ઘોંઘાટ, ગંદકી અને ગરમીના દેશમાંથી, ગ્રીનરીમાં આવ્યા છો, તમે બહાર નીકળો છો. હવે કોઈકને એવું લાગશે કે આ ભાઈ ઇન્ડિયા સંબંધી આવું ખોટું બોલે છે, પણ ભલો હું ઇન્ડિયાને આઈ લવ ધ કન્ટ્રી, ખોટું નથી બોલતો, પણ હકીકત જે છે તમને કહું છું. દેવળોના દેશમાં આવ્યા છો તમે? હું તો જ્યાં આગળ મારી ગાડી વાળું છું ને ત્યાં મને તો ચર્ચસ દેખાય છે, અને હરીશભાઈ કીધું એમ ક્રોસ દેખાય છે, અને એનાથી મને બહુ આનંદ થાય છે. જો આ બાજુ ગાડી વાળું તો અહીં દેવળ, આ બાજુ ગાડી વાળું તો અહીં દેવળ, સીધો ને સીધો જવું તોય કેટલાય ચર્ચિસ, પાછો વાળું તોય ચર્ચિસ. અહીં કોઈ મૂર્તિઓ જોવા મળે છે તમને? ના. તમે ક્યાં હતા અને પ્રભુએ તમને ક્યાં લઈને મૂક્યા છે? પેલી વિધવા બાએ સર્વસ્વ આપી દીધું, પેલી જુવાન વ્યક્તિએ પહાડ પરના ભાષણ વખતે એની પાસે 2 માછલી અને 5 રોટલી હતી. એને એવો વિચાર ના કર્યો કે એક માછલી રાખું અને એકાદ રોટલી રાખું અને બાકીને પ્રભુ ઈસુને હાલી દઉં અને એમને જે કરવું એ કરે, પણ જે હતું બધું જ આપી દીધું. પ્રભુ પ્રશ્ન પૂછે છે કે મુજ જીવ આપ્યો, આપ્યો તુજમાં, તે શું આપ્યું? મુજમાં. ગોડ બ્લેસ યુ. આમે. દિનકરભાઈ આ પેમ્ફલેટ લાવ્યા છે અને મેં જે વાતો કહી એમાંની ઘણી બધી વાતો આમાં જ છે, મેં જોયું હમણાં ઉપર ઉપરથી વાંચી ગયો, હું ત્યાં મૂકવાનો છું, એટલે મહેરબાની કરીને જજો અને વાંચજો. એનું ટાઇટલ છે બિબ્લિકલ રીઝન ફોર ક્રિશ્ચિયન સપોર્ટ ઓફ ઇઝરાયલ. કોઈ એલન લેઝર્ટ નામની વ્યક્તિ છે, એણે આ લખેલું છે, અને થેન્ક યુ વેરી મચ, તમે આ બહુ સારું કામ કર્યું અને હું તમારો આભાર માનું છું. નાનું મિની પ્રદર્શન જેવું મેં બેઝમેન્ટમાં મૂક્યું છે, જો તમે નીચે જાઓ તો અચૂક જોજો અને વાંચજો. થેન્ક યુ.
જયંતિભાઈ, સુંદર વચનોને માટે આભાર. ઇઝરાયલને મદદ કરવી જોઈએ, પ્રાર્થના કરવી જોઈએ, મોનેટરી ફંડ ભેગું કરવું જોઈએ, કારણ કે એ દેશ બચશે તો ક્રિશ્ચિયાનિટી બચશે, એ હું તમને ખાતરી આપું છું. હું ગીત નંબર 9ની ટેક ગઈશું ને ત્યાર પછી ડ્રેવનર એન્ડ્રુ સાહેબ આવીને પ્રાર્થના વિશે આપણને થોડો સમય વાત કરશે. સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. આવો રે સાથીઓ, પ્રાર્થનાનો વખત છે. ભક્તિ તકી શક્તિ મળે ઈસુ દે છે. ભક્તિ તકી શક્તિ મળે ઈસુ દે છે. રેવરેન્ડ એન્ડ્રુ સાહેબ,
હરીશભાઈ જે સુંદર વચનો આપણને આપ્યા, પ્રભુની સ્તુતિ થાવ. અને એમાં એક બાબત એમણે જે કહી એ મારા હૃદયને બહુ સ્પર્શી ગઈ કે રોમીઓને પત્ર તેના 8મો અધ્યાય તેમાં લખ્યું છે કે પવિત્ર આત્મા એ આપણી નબળાઈમાં આપણી સહાય કરે છે. અને એ વસ્તુ કેટલી બધી સાચી છે આપણે જોઈ શકીએ છીએ કે પવિત્ર આત્મા જ્યારે આપણે પ્રાર્થના કરતાં આપણને નથી આવડતું, પ્રાર્થના કરવામાં આપણને મુશ્કેલીઓ પડે છે, ત્યારે પ્રભુનો આત્મા એ આપણી મદદ કરે છે. અને એટલા માટે થોડોક સમય 5 મિનિટ કે 7 મિનિટ હું લઈશ તમારી, કારણ કે ઘણો બધો સમય જતો રહ્યો છે. જ્યારે પુલપીટ પર ઘણા લોકો આવે છે ત્યારે સમયની ઘણા બધા લોકોને ખબર પડતી નથી કે ખબર નહીં કેમ, પણ ઇટ્સ ઓલ રાઈટ. પ્રભુનું વચન બહુ સરસ હતું અને આપણે શાંતિથી તમે સાંભળ્યું, એના માટે પ્રભુનો આભાર માનીએ છીએ. પ્રાર્થના એ એક સંગત છે, પ્રાર્થના એક જોડાણ છે, પ્રાર્થના એ જાણે કે પ્રભુ સાથેનો ઘનિષ્ઠ અથવા ગાઢ અથવા જેને આપણે ઇન્ટિમસી કહીએ છીએ એવો ઇન્ટિમેટ સંબંધ છે. અને એટલા માટે જ્યારે આપણે પ્રાર્થના વિશે વિચાર કરવા માગીએ છીએ ત્યારે યોહાને લખેલી સુવાર્તા તેનો 15મો અધ્યાય અને 5-8 કલમ તમારી સમક્ષ હું વાંચવા માગું છું. યોહાન 15મો અધ્યાય અને 5-8. હું તો દ્રાક્ષાવેલો છું અને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાંથી જ ઘણા ફળ આપે છે, કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી. જો કોઈ મારામાં રહેતો નથી તો ડાળીની પેઠે તેને બહાર ફેંકી દેવામાં આવે છે અને તે સુકાઈ જાય છે. પછી લોક તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, તેઓ બળી જાય છે. જો તમે મારામાં રહો અને મારા વચન તમારામાં રહે તો જે કંઈ તમે ચાહો તે માગો એટલે તે તમને મળશે. તમે બહુ ફળ આપો એમાં મારા બાપને મહિમા મળે છે અને એથી તમે મારા શિષ્યો થશો. પ્રાર્થનાનો ઉલ્લેખ અહીં થોડોક કરવામાં આવ્યો છે અને એક વાક્ય મારા વાંચવામાં આવ્યું. ખ્રિસ્તી વ્યક્તિ એક એવી વ્યક્તિ છે કે જેણે કાયમના માટે પોતાના સંબંધની આશા ત્યજી દીધી છે કે તે એક સારી વ્યક્તિ છે. ખ્રિસ્તી વ્યક્તિ એક એવી વ્યક્તિ છે કે જેણે કાયમના માટે પોતાના સંબંધી એવી આશા ત્યજી દીધી છે કે તે એક સારી વ્યક્તિ છે. અને પ્રભુ શ્રીકૃષ્ણના શબ્દો જો તમને યાદ દેવડાવું તો પ્રભુ શ્રીકૃષ્ણે કહ્યું કે મારાથી નિરાળા રહીને તમે કાંઈ કરી શકતા નથી. યુ કેનોટ ડૂ એનીથિંગ વિધાઉટ મી. પાઉલ પણ કહે છે કે મારામાં કંઈ સારું વસ્તુ નથી. રોમીઓના પત્ર તેનો 7મો અધ્યાય અને 4થી આગળ જો કલમ તમે વાંચો તો ત્યાં તમને એ શબ્દો વાંચવા મળશે કે મારામાં કંઈ સારું વસ્તુ નથી. ગલાતીઓના પત્રમાં પાઉલ કહે છે કે આત્મામાં ચાલો એટલે દેહની વાસના તમે પૂર્ણ કરશો નહીં. પ્રાર્થના કરવી એ આપણા માટે અઘરું છે. આપણે ઈચ્છા થાય પણ આપણા દેહના લીધે પ્રાર્થના નથી કરી શકતા અને પ્રાર્થના કરવામાં આપણને મુશ્કેલી પડે છે. પણ જો તમે અહીંયા વાંચો આગળ તો કહે છે કે ડાળી એ સ્વાવલંબી નથી. પ્રભુ શ્રી કૃષ્ણ કહ્યું કે હું દ્રાક્ષા વેલો છું, હું ખરો દ્રાક્ષા વેલો છું અને તમે ડાળીઓ છો. એટલે ડાળીઓનો આખો આધાર એ દ્રાક્ષા વેલો છે. દ્રાક્ષા વેલો જે છે એમાંથી એ ડાળીઓ રસ ચૂસે છે અને રસ ચૂસીને જીવતી રહે છે. મારે અને તમારે પ્રભુ શ્રીકૃષ્ણની સાથે જોડાયેલા રહેવાનું છે અને જ્યારે જોડાયેલા રહીશું અને સંગતમાં રહીશું ત્યારે આપણે પ્રાર્થના કરી શકીશું. અને આજે જ્યારે વિશ્વ પ્રાર્થના દિન છે ત્યારે આ કેટલું બધું સત્ય છે કે ડાળી પોતાની મેળે ફળ આપી શકતી નથી, ડાળી પોતાની મેળે અલગ રહીને ફળ આપી શકતી નથી. શા માટે? કારણ કે ડાળીમાં જીવન જ નથી. જે જીવન છે તો દ્રાક્ષા વેલામાં, એટલે પ્રભુ શ્રી ખ્રિસ્તમાં જીવન છે. અને એ પ્રભુ શ્રી ખ્રિસ્તને મારે ને તમારે તેમની સાથે જોડાયેલા રહેવાની જરૂર છે, તેમની સાથે સંબંધમાં રહેવાની જરૂર છે. અને એ સંબંધમાં જો આપણે રહીશું તો હું માનું છું કે આપણે પ્રાર્થના કરી શકીશું. ઘણીવાર આવા પ્રાર્થનાના દિવસો આવે છે અને ઘણી બધી વાર લોકોને એમ થાય છે કે શા માટે જાણે કે આવો પ્રાર્થનાનો દિવસ આપણને મળ્યો છે અથવા શા માટે પ્રાર્થના કરવી જોઈએ. કારણ કે આપણા જીવનમાં કંઈ સારું વસ્તુ નથી, આપણામાં કંઈ સારું છે નહીં, એટલા માટે આપણે પ્રાર્થના કરવાનું મન થતું નથી. જ્યારે પ્રભુ શ્રી ખ્રિસ્તે આ શબ્દ કહ્યા કે હું ખરો દ્રાક્ષા વેલો છું અને મારો બાપ માળી છે, ત્યારે એમના સાંભળનારાઓને ખબર પડી ગઈ કે પ્રભુ શું કહેવા માગે છે. કારણ કે જૂના કરારમાં ગીતશાસ્ત્ર 80મો અધ્યાય અને તેની 8મી કલમ તમે જુઓ તો કહે છે કે ઇસ્રાયેલ પ્રજાને મિસરમાંથી લાવવામાં આવ્યા અને પેલેસ્ટાઇનમાં જાણે કે તેમને વાવવામાં આવે, તેમની રોપણી કરવામાં આવી. ગીતશાસ્ત્ર 80 અને 8. અને જ પ્રમાણે જો તમે યશયાનું પુસ્તક અને યિર્મિયા પ્રવચકનું પુસ્તક વાંચો તો ત્યાં પણ એ જ બાબત તમને જોવા મળશે કે ઇસ્રાયેલ પ્રજા એ જાણે દ્રાક્ષાવેલા તરીકે નિષ્ફળ ગઈ. અને એટલા માટે પ્રભુ શ્રી ખ્રિસ્તે એ જવાબદારી પોતાના શિર પર લીધી. પવિત્ર આત્મા આપણી નિર્બળતામાં અવાચ્ય નિષ્ઠા સાથે આપણને સહાય કરે છે. રૂમિયોનો પત્ર 8મો અધ્યાય ને તેની 26મી કલમ. પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, યથાયોગ્ય પ્રાર્થના કરતાં આપણને આવડતું નથી. અને એટલા માટે પ્રભુ શ્રી ખ્રિસ્તે કહ્યું કે મારાથી નિરાળ રહીને અથવા મારાથી અલગ રહીને તમે પ્રાર્થના કરી શકતા નથી. એટલા માટે સ્વાલાઓ આજે જે પ્રશ્ન હું પૂછવા માગું છું તે એ છે કે શું તમે પ્રભુની સાથે જોડાયેલા છો? શું તમે પ્રભુ શ્રી ખ્રિસ્તની સાથે સંબંધમાં જોડાયેલા છે? આર યુ ઇન એ રિયલી રિયલી ઇન્ટિમેટ રિલેશનશીપ વિથ જીસસ ક્રાઇસ્ટ? પ્રભુ શ્રી ખ્રિસ્તની સાથે શું ખરેખર તમે સંબંધથી જોડાયેલા છો? યુ આર ઇનકમ્પ્લીટ વિધાઉટ હિમ. યુ આર ડિપેન્ડન્ટ અપોન હિમ. પ્રભુ શ્રી ખ્રિસ્તની સાથે પ્રભુ શ્રી ખ્રિસ્ત પર તમારે જાણે કે અવલંબવાનું છે, આધાર રાખવાનો છે. અને એ જો આધાર આપણે નથી રાખતા તો આપણે પ્રાર્થના કરી શકતા નથી. પોતાની મેળે આપણે કાંઈ કરી શકતા નથી. ગાઢ સંબંધ આવશ્યક છે. સંબંધ વિનાની પ્રાર્થના એ રદબાતલ જાય છે. સંબંધ વિનાની પ્રાર્થના એ વ્યર્થ જાય છે. અને એ શું પ્રભુની સાથે તમે સંબંધથી જોડાયેલા છો? ખ્રિસ્તી ચારિત્રનું ફળદાયી જીવન એ જ્યારે સતત ખ્રિસ્તની સાથે જોડાણમાં આપણે રહીએ છીએ ત્યારે પરિણામે છે. કેટલું બધું અગત્યનું છે. ઘણા લોકો ખ્રિસ્તની ફક્ત મુલાકાત લે છે, બીજાઓ તેમની સાથે રહે છે. હું શું કહેવા માગું છું? તમે કોઈક હેલ્થ રિઝોર્ટમાં જાઓ અને ત્યાં તમે એક દિવસમાં જઈને આવતા રહો, તમને કંઈ બહુ ફાયદો થવાનો નથી. પણ તમે જો ત્યાં 8-10 દિવસ રહો, 3-4 દિવસ રહો, અઠવાડિયું રહો, એની જે શુદ્ધ વાતાવરણ છે એ તમે અનુભવો તો તમને એનાથી ઘણો બધો લાભ થશે. અને એ જ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે સંબંધમાં જ્યારે રહીએ છીએ, એમની સાથે વસીએ છીએ, ત્યારે આપણને લાભ થાય છે. ડે ટ્રીપરની જેમ નહીં, એક દિવસ જઈને આવતા રહો અને પછી આપણે એમ વિચાર કરીએ કે મને લાભ થશે, પણ એમ નથી થતો લાભ. જેઓ શુદ્ધ વાતાવરણમાં વસે છે તેમને એ લાભ મળે છે. ડાળીઓએ દ્રાક્ષાવેલામાંથી સતત રસ ચૂસવાની આવશ્યકતા છે, સતત જોડાયેલા રહેવાની અગત્યતા છે. કેવી રીતે? પ્રાર્થના, મનન અને આધીનતા અનિવાર્ય બની જાય છે. પ્રભુ ઈશ્વર પિતા, મારેને તમારી સહાય કરો, મદદ કરો કે પ્રભુની કૃપામાં અને દયામાં અત્યારે પ્રાર્થનાનું પર્વ આપણે ઉજવી રહ્યા છીએ, ત્યારે તેના આત્માની મારફત આપણે સહાય પામીએ. આમેન.
થેન્ક યુ ઇન્દુ સાહેબ. આજે વિશ્વ પ્રાર્થના દિન છે, ઇસરાયલને માટે પ્રાર્થનાનો દિવસ છે, અને પવિત્ર આત્મા 50માનો રવિવાર આજે છે. ગીત નંબર 270 એનો બીજો શ્લોક આપણે ગાઈએ અને તે દરમિયાન આપણે આપણા દાનોથી ઈશ્વરની સ્તુતિ કરીશું. તારી ગામ સવલાવી મન મહાસુભ જાવી સ્વર્ગી ગાંઠ વગાડી અગ્નિ પડવા દે અગ્નિ પડવા દે અગ્નિ પડવા દે આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે અગ્નિ પડવા દે અગ્નિ પડવા દે આવ પવિત્ર આત્માને બપ્તિસ્મા દે વફાદાર રહીએ તુસ્તે બળ પામીએ પ્રેમે વસ્તાઈએ અગ્નિ પડવા દે પછી ગયો સંદે તમને છે અમને અગ્નિ પડવા દે અગ્નિ પડવા દે અગ્નિ પડવા દે આવ પવિત્ર આત્મા ને બપ્તિસ્મા દે અગ્નિ પડવા દે અગ્નિ પડવા દે આવ પવિત્ર આત્મા ને બપ્તિસ્મા દે. બ્રધર અલ્કેશને વિનંતી કરીશ કે તેઓ દાન પર પ્રાર્થના કરાવશે. જાહેર ખબર જોઈએ. સતીશકુમાર મેકવાન તરફથી આપણી મંડળીને $100નું દાન આપવામાં આવ્યું છે. પ્રભુ સતીશકુમાર તથા કુટુંબને પુષ્કળ આશીર્વાદ આપો, તેની પ્રાર્થના ઈશ્વર રાજ્યમાં માન્ય થાઓ અને તેના ભંડારો ભરા રાખો, તેના માટે આપણે ખાસ પ્રભુને પ્રાર્થના કરીએ છીએ. શુક્રવારે સાંજે 7-8 અહીં પ્રાર્થના અને બાઇબલ સ્ટડી ચાલે છે. તમારી પાસે સમય હોય તો આવો. ગઈ વખત મેં તમને વિનંતી કરી હતી કે આ ચર્ચ એ આપણું ચર્ચ છે, તમારું કે મારું નથી, અને તેની સફાઈ એ બહુ જરૂરી છે. આજે સવારે હું નીચે ગયો અને ઘણું સારી સફાઈ હતી. આભાર માનું છું. વધારે વધારે કાળજી લો કે જેથી કરીને આપણું ચર્ચ એ સાફ રહે. જો કોઈ પ્રથમવાર ચર્ચની અંદર આવ્યા હોય તો મહેરબાની કરીને ઊભા થશો અને તમારી ઓળખાણ આપશો. નેન્સી બેને વિનંતી કરીશ કે તેઓ બહેનોને માટે જાહેર ખબર ટૂંકમાં આપશે. થેન્ક યુ. આપણે ઊભા થઈએ, પ્રાર્થના કરીએ. પવિત્ર પિતા, અમે તારો આભાર માનીએ છીએ સંબંધ કાતમાં સદાને માટે રહેવાને માટે તે અમારી મધ્ય મોકલી આપ્યો છે, જે અમને તારા તરફનું જ્ઞાન આપે છે, તારા તરફનું મનન કરાવે છે. અને બાપ, એ સગળા માટે મેં તારો આભાર માને છે. ઇસરાયલને માટે મેં પ્રાર્થના કરીએ છીએ બાપ, ઇસરાયલને તારો આશીર્વાદ આપ. એ દેશ પવિત્ર પિતા તારા નામથી ઓળખાય એવું તું કૃપા કરીને થવા દેજે. અને બાપ, જેમ અમે તારામાં રહ્યા વિના ફળ આપી શકતા નથી, અને જ્યારે બાપ અમે તારામાં રહીએ છીએ ત્યારે બાપ અમે પ્રાર્થના કરીએ કે જેથી કરીને જે જીવન તેમને આપ્યું છે એ જીવન પ્રાર્થનાની મારફત મેં જીવીએ એવું કૃપા કરીને થવા દેજે. તારા હાથમાં સોંપાય છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા નામથી માગું છું. આપણે ઈશ્વરની શીખવેલી પ્રાર્થના સાથે સાથે બોલીએ. ઓ આકાશ મનવારા બાપ, તમારું નામ પવિત્ર બનાવ, તમારું રાજ્ય આવ, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની મારી રોટલી આસમને આપ. જેમ મારા ઉણીનો માફ કરે છે તેમ તમારા ઉણીનો માફ કરો. અમને પરિશ્રમણ લો, ઊંડાથી વસવો કરો. કેમ કે રાજ્ય હવે આપણા દેવ બાપની કૃપા, પવિત્ર આત્માની સંગત આપણી પર ને આપણા બાળ આપણી પર ને ખાસ કરીને ઇસરાયલ દેશ પર આજથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. નામેન.